એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા અમેરિકન વ્યક્તિત્વના જીવનમાં ઊંડા ઉતરીશું જેમનું નામ ઊર્જા, મહત્વાકાંક્ષા અને મોટા પરિવર્તન સાથે જોડાયેલું છે. થિયોડોર રૂઝવેલ્ટ.
હા, ખરેખર એમનું જીવન કોઈ રોમાંચક કથાથી જરાય ઓછું નથી. આપણે આજે વાત કરીશું એડમંડ મોરિસની પુલિત્ઝર પુરસ્કાર વિજેતા જીવનચરિત્ર શ્રેણી વિશે. આ ખરેખર તો ત્રણ પુસ્તકો છે.
ત્રણ પુસ્તકો? ઓકે.
હા, ધ રાઇઝ ઓફ થિયોડોર રૂઝવેલ્ટ, થિયોડોર રેક્સ અને કર્નલ રૂઝવેલ્ટ. એટલે આ કોઈ એક નાનું પુસ્તક નથી, પણ એક એમ કહો ને વિસ્તૃત અભ્યાસ છે એમના જીવનનો.
અને થિયોડોર રૂઝવેલ્ટ એટલે અમેરિકાના 26મા પ્રમુખ. પણ ખાલી એટલું જ નહીં, એમની ઓળખ તો કેટલી બધી છે. લેખક, ઇતિહાસકાર, પછી પ્રકૃતિવાદી, સૈનિક, સુધારક, સંશોધક પણ, અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા.
બરાબર, આટલું બધું એક જ જીવનમાં અકલ્પનીય છે.
સાચી વાત.
અને એમની વાર્તા છે ને એ ખાસ એટલે છે કે એ એક નાજુક અસ્થમાથી પીડાતા બાળકની વાત છે જે પોતાની શારીરિક નબળાઈ સામે લડે છે અને પછી ખાલી પોતાના શરીરને જ નહીં પણ આખા અમેરિકન પ્રમુખપદની વ્યાખ્યાને જ બદલી નાખે છે.
એમના જીવનમાં જાણે અમેરિકાનો એ સમયનો ઉદય દેખાય છે.
બિલકુલ, એક નવો શક્તિશાળી યોગ. એટલે આ ખાલી રાજકીય ઇતિહાસ નથી, એમના વ્યક્તિત્વની ઊંડાઈ, એમના વિરોધાભાસો, એ બધું સમજવા જેવું છે. ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ.
તો ચાલો શરૂ કરીએ આ અસાધારણ જીવનની સફર. એમના શરૂઆતના વર્ષો, એ ઘડતર કેવી રીતે થયો, એનો પાયો ક્યાં નંખાયો?
શરૂઆત મેં કહ્યું એમ થોડી નાજુક હતી. બાળપણમાં એમને ટીડી કહેતા અને ગંભીર અસ્થમા હતો, એટલો બધો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ. એમને પોતાને એવું લાગતું કે મૃત્યુ સતત આસપાસ જ છે.
ઓ,
એટલે મોટાભાગે ઘરમાં જ રહેવાનું, પુસ્તકો વાંચવાના, પ્રાણીઓ અને પ્રકૃતિનો અભ્યાસ કરવાનો, એમાં જ એમનો સમય જતો.
પણ પછી આટલી નબળાઈમાંથી આટલી બધી ઊર્જા, એ પરિવર્તન કઈ રીતે આવ્યું? કોઈ ખાસ કારણ, કોઈ પ્રેરણા?
એમના પિતા થિયોડોર રૂઝવેલ્ટ સિનિયર એમના માટે એક આદર્શ હતા. શારીરિક રીતે મજબૂત, નૈતિક રીતે પ્રામાણિક અને સમાજ માટે કંઈક કરવાની ભાવનાવાળા. મોરિસ લખે છે કે એકવાર એમના પિતાએ ટીડીને સીધું જ કહ્યું.
શું કહ્યું?
એમણે કહ્યું, જો તારી પાસે મગજ તો બહુ સરસ છે પણ શરીર નથી. સાધનો હું આપીશ પણ શરીર તો તારે જાતે જ બનાવવું પડશે.
આ તો સીધો પડકાર, જબરદસ્ત વાત કહેવાય. યુવાન થિયોડોર પર શું અસર થઈ આની?
મોટી અસર થઈ. એમણે આ વાતને બહુ ગંભીરતાથી લીધી, જાણે કોઈ યુદ્ધ લડવાનું હોય એમ. કલાકો સુધી કસરત, બોક્સિંગ, વજન ઊંચકવું, બહાર દોડવું, રમવું, રીતસર પોતાના શરીરને ઘડવાનું શરૂ કર્યું.
હા,
અને આ મહેનતમાંથી જ એમનામાં એકદમ દૃઢ વિશ્વાસ બેઠો કે મન હોય તો બધું જ થાય. ઈચ્છાશક્તિથી કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ મર્યાદા પર જીતી શકાય છે. આ જ એમનો જીવન મંત્ર બની ગયો પછી.
અને પછી એમની સફર શરૂ થઈ, ભણતર, કારકિર્દી, સંઘર્ષો. હા,
પછી હાવર્ડ ગયા. ત્યાં પણ એમની છાપ અલગ જ હતી. ખૂબ વાંચે, ખૂબ ઉત્સાહી, સ્પર્ધાત્મક, ક્યારેક થોડા વિચિત્ર પણ લાગે. બોક્સિંગ તો ચાલુ જ રાખ્યું. અને નવાઈની વાત એ કે કોલેજમાં જ એમણે ધ નેવલ વોર ઓફ 1812 જેવું ગંભીર ઐતિહાસિક પુસ્તક લખી નાખ્યું.
કોલેજમાં જ? વાહ.
હા, પછી એલિસ હેથવેલી સાથે પ્રેમ થયો, લગ્ન પણ થયા, કાયદાનો અભ્યાસ શરૂ કર્યો કોલંબિયામાં. પણ જરાય મજા ના આવી, કંટાળાજનક લાગ્યું.
એટલે એમનો રસ રાજકારણ તરફ વધુ હતો.
હા, એવું જ લાગ્યું. ન્યૂયોર્ક રાજ્યના રાજકારણમાં જોડાયા અને ત્યાં એકદમ નીડર, ભ્રષ્ટાચાર વિરોધી સુધારક તરીકે બહુ જલ્દી જાણીતા થઈ ગયા. બધું બરાબર ચાલતું હતું. પણ પછી
પેલી દુર્ઘટના ઘટી.
હા,
એમના જીવનની સૌથી મોટી ટ્રેજેડી.
વેલેન્ટાઇન ડે 1884, એ દિવસ ખરેખર કંપારી છૂટી જાય. ખૂબ જ દુઃખદ. 14 ફેબ્રુઆરી 1884, એક જ દિવસમાં બે મોટા આઘાત. એમની પત્ની એલિસ, જેમણે બે દિવસ પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો, એમનું કિડની ફેલ થવાથી અવસાન થયું. અને એ જ દિવસે એ જ ઘરમાં થોડા કલાક પહેલા એમની માતા મિટીનું ટાઇફોઇડથી મૃત્યુ થયું.
એક જ દિવસમાં માતા અને પત્ની ફક્ત 25 વર્ષના હતા ત્યારે.
હા, વિધુર અને અનાથ એ ભાંગી જ પડ્યા હતા.
આટલા મોટા આઘાતમાંથી બહાર આવવું કઈ રીતે શક્ય બને?
એમના માટે એનો રસ્તો હતો બધું છોડી દેવાનો. એ ન્યૂયોર્કથી દૂર ડાકોટાના વેરાન કઠોર પ્રદેશમાં ચાલ્યા ગયા. બેડલેન્ડ્સ કહેવાય છે જગ્યા.
બેડલેન્ડ્સ?
હા, એ સમયે એમના માટે જાણે અગ્નિ પરીક્ષા હતી. ત્યાં એમણે કાઉબોય જેવું જીવન જીવવાનું શરૂ કર્યું. ઢોર ચરાવવા, શિકાર કરવો, ક્યારેક તો ગુનેગારોનો પીછો પણ કરવો પડતો. પ્રકૃતિની કઠોરતા સામે ટકી રહેવાની આ લડાઈએ એમને શારીરિક અને માનસિક રીતે એમ કહો ને કે ફરીથી ઘડ્યા.
એટલે જે પૂર્વનો ભદ્ર યુવાન હતો એ હવે પશ્ચિમની ધૂળમાં તપીને કઠોર બની ગયો.
બરાબર. આ અનુભવે એમને નબળા ન પાડ્યા પણ વધારે મજબૂત બનાવ્યા. એક રીતે એમનો પુનર્જન્મ થયો ત્યાં. પછી તેઓ પાછા આવ્યા. બાળપણની મિત્ર હતી એડિથ કેરો, એમની સાથે લગ્ન કર્યા અને ફરી રાજકારણમાં સક્રિય થયા.
કયા પદો પર રહ્યા પછી?
યુએસ સિવિલ સર્વિસ કમિશનર બન્યા. પછી ન્યૂયોર્ક સિટીના પોલીસ કમિશનર તરીકે બહુ કામ કર્યું અને પછી નેવીના એસિસ્ટન્ટ સેક્રેટરી બન્યા. આ પદ પર હતા ત્યારે અમેરિકી નૌકાદળને આધુનિક બનાવવા પર ખૂબ જોર આપ્યો.
અને પછી આવે છે પેલો અધ્યાય જેણે એમને ઘરે ઘરે જાણીતા કરી દીધા, રફ રાઇડર્સ.
હા, એ જ. સ્પેનિશ અમેરિકન યુદ્ધ થયું ત્યારે એમને નેવીનું આરામદાયક પદ છોડી દીધું અને રફ રાઇડર્સ નામની એક સ્વયંસેવકોની ઘોડેસવાર ટુકડી ઊભી કરી.
ઘોડેસવાર ટુકડી?
હા, જો કે લડાઈમાં એમને ઘોડા નતા મળ્યા એટલે પગપાળા જ લડ્યા. ક્યુબામાં કેટલ હિલ પર એમણે જે હિંમત બતાવી, ઘોડીઓ વરસતી હતી અને એ ઘોડા પર બેસીને સૈનિકોને ઉત્સાહ આપતા આગળ વધી રહ્યા હતા, આ દ્રશ્યોએ એમને રાતોરાત હીરો બનાવી દીધા.
આ પ્રસિદ્ધિનો ફાયદો રાજકારણમાં તો મળ્યો જ હશે.
ચોક્કસ મળ્યો. આ યુદ્ધનાયકની છબી એમને સીધા ન્યૂયોર્કના ગવર્નર પદ સુધી લઈ ગઈ. પણ એમની પોતાની નીતિઓ હતી, પોતાનો મિજાજ હતો. એટલે પાર્ટીના જે જૂના નેતાઓ હતા, જેમને પાર્ટી બોસ કહેવાતા, એ લોકો બહુ ખુશ નહોતા.
એટલે એમને કાબૂમાં રાખવા કંઈક કર્યું?
હા, એમણે એક રસ્તો કાઢ્યો. રૂઝવેલ્ટને 1900ની ચૂંટણીમાં પ્રમુખ વિલિયમ મેકિનલી સાથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી દીધા.
એમ વિચારીને કે ઉપરાષ્ટ્રપતિ પદ તો નામનું જ હોય છે એટલે રૂઝવેલ્ટ સાઇડલાઇન થઈ જશે.
બરાબર. એમને એમ કે આ રીતે રૂઝવેલ્ટની શક્તિ ઓછી થઈ જશે.
પણ નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું.
બિલકુલ. અને કેવો સંજોગ, સપ્ટેમ્બર 1901માં પ્રમુખ મેકિનલી પર ગોળી ચલાવવામાં આવી અને 8 દિવસ પછી એમનું મૃત્યુ થયું.
અને અચાનક
જ પેલો શાપિત કાઉબોય જેને સાઇડલાઇન કરવા ઉપરાષ્ટ્રપતિ બનાવાયો હતો, એ 42 વર્ષની ઉંમરે અમેરિકાના ઇતિહાસના સૌથી યુવાન પ્રમુખ બની ગયા.
આ તો ખરેખર નાટકીય વળાંક કહેવાય. આ ઘટના પછી અમેરિકાના રાજકારણમાં શું બદલાવ આવ્યો? મોરિસનું બીજું પુસ્તક થિયોડોર રેક્સ આ જ સમયગાળા વિશે છે, બરાબર? એમના પ્રમુખપદની મુખ્ય વાતો શું હતી?
હા, થિયોડોર રેક્સ, એમનો કાર્યકાળ સાચે જ રેક્સ એટલે કે રાજા જેવો રહ્યો. ઉર્જા, નિર્ણયો લેવાની ક્ષમતા અને પ્રમુખ તરીકેની સત્તાનો ભરપૂર ઉપયોગ. એમણે પ્રમુખપદને સાવ બદલી નાખ્યું. પહેલા જે ખાલી વહીવટી જવાબદારી ગણાતી એને એમણે સરકારનું કેન્દ્ર બનાવી દીધું.
કઈ કઈ મુખ્ય બાબતો હતી એમના કાર્યકાળની?
ઘણી હતી. પહેલું તો ટ્રસ્ટ બસ્ટિંગ, એટલે કે એ સમયની જે મોટી મોટી કંપનીઓ હતી, જે બજાર પર પોતાનો એકાધિકાર જમાવી બેઠી હતી, એમની સામે કાયદાકીય પગલાં લીધા.
ઉદ્દેશ્ય શું હતો આની પાછળ?
ઉદ્દેશ્ય ઉદ્યોગોનો વિરોધ કરવાનો નહોતો, પણ એમની બેફામ શક્તિને નિયંત્રણમાં લાવવાનો હતો. બીજું, એમનો સ્ક્વેર ડીલ કાર્યક્રમ.
સ્ક્વેર ડીલ એટલે
બધા માટે સમાન અને યોગ્ય વ્યવહાર. મજૂરો હોય, ઉદ્યોગપતિઓ હોય કે સામાન્ય નાગરિક હોય, બધાના હિતો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ. ત્રીજું અને બહુ મહત્વનું, સંરક્ષણ.
હા, એમના પ્રકૃતિ પ્રેમ વિશે તો સાંભળ્યું છે.
એમણે લાખો એકર જમીનને રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો તરીકે સુરક્ષિત કરી. આ ખાલી પ્રકૃતિ પ્રેમ નહોતો, પણ દેશના ભવિષ્ય માટે સંસાધનો સાચવવાની દૂરંદેશી પણ હતી.
અને વિદેશ નીતિમાં પેલી બિગ સ્ટિક વાળી વાત?
હા, એમની બિગ સ્ટિક ડિપ્લોમસી. એમનું સૂત્ર હતું, સ્પીક સોફ્ટલી એન્ડ કેરી અ બિગ સ્ટિક, એટલે કે વાતચીત નમ્રતાથી કરો પણ તમારી પાસે સૈન્ય શક્તિ હોવી જોઈએ અને જરૂર પડે એનો ઉપયોગ કરતા ખચકાવું નહીં.
પનામા કેનાલ આનું ઉદાહરણ ગણાય?
બરાબર. પનામા કેનાલનું નિર્માણ અને રશિયા જાપાન યુદ્ધમાં એમણે જે મધ્યસ્થી કરી, જેના માટે એમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો, એ આ નીતિના જ ઉદાહરણો છે.
અને પેલો બુલી પુલપિટ શબ્દ એમણે જ પ્રચલિત કર્યો ને?
હા, બુલી પુલપિટ. એમણે પ્રમુખ પદને એક એવા મંચ તરીકે જોયું જ્યાંથી એ સીધા લોકો સાથે વાત કરી શકે, જનમતને પ્રભાવિત કરી શકે અને દેશને દિશા આપી શકે. અહીં બુલીનો અર્થ દાદાગીરી નહીં પણ શાનદાર કે ઉત્તમ એવો થતો હતો.
એટલે સાચા અર્થમાં આધુનિક અમેરિકી પ્રમુખપદનો પાયો એમણે નાખ્યો એમ કહી શકાય. પણ પ્રમુખપદ છોડ્યા પછી એમનું જીવન ક્યારે સ્થિર તો નહોતું રહ્યું?
ના, બિલકુલ નહીં. નિવૃત્ત થઈને શાંતિથી બેસી રહે એવાય નહોતા જ. એમણે આફ્રિકામાં એક મોટી શિકાર સફારી કરી, પછી યુરોપનો લાંબો પ્રવાસ કર્યો, પણ રાજકારણથી દૂર ન રહી શક્યા.
કેમ? શું થયું?
એમણે પોતે જેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા, વિલિયમ હોવર્ડ ટાફ્ટ, એમની નીતિઓથી એ નિરાશ થયા. એમને લાગ્યું કે ટાફ્ટ એમના પ્રગતિશીલ એજન્ડાથી દૂર જઈ રહ્યા છે.
અને એટલે જ 1912માં એમણે ફરી ચૂંટણી લડવાનું નક્કી કર્યું, પેલી બુલ મૂઝ પાર્ટી.
બરાબર. એમણે રિપબ્લિકન પાર્ટી સાથે છેડો ફાડ્યો, પોતાની નવી પ્રોગ્રેસિવ પાર્ટી ઊભી કરી, જે બુલ મૂઝ પાર્ટી તરીકે જાણીતી થઈ અને ત્રીજી વખત પ્રમુખપદ માટે મેદાનમાં ઉતર્યા.
પણ એનું પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે રિપબ્લિકન મતો વહેંચાઈ ગયા અને ડેમોક્રેટિક ઉમેદવાર વુડ્રો વિલ્સન સરળતાથી જીતી ગયા. રૂઝવેલ્ટનો આ પ્રયાસ સિદ્ધાંતો માટે હતો, પણ ક્યાંક ને ક્યાંક એમાં એમનો અહમ પણ ભળેલો હતો.
અને એમના જીવનના છેલ્લા વર્ષો કેવા રહ્યા?
છેલ્લા વર્ષો પણ સાહસ અને દુઃખથી ભરેલા હતા. એમણે બ્રાઝિલના એમેઝોન જંગલમાં એક અત્યંત જોખમી અભિયાન હાથ ધર્યો, રિવર ઓફ ડાઉટ નામની અજાણી નદીની શોધખોળ. આ અભિયાનમાં માંદગી અને અકસ્માતોની લીધે એમનો જીવ માંડ બચ્યો.
ઓહો.
અને પછી આવ્યું પ્રથમ વિશ્વયુદ્ધનું દુઃખ. એમના સૌથી નાના દીકરા ક્વેન્ટિન, જે પાયલટ હતો, એનું ફ્રાન્સમાં હવાઈ યુદ્ધ દરમિયાન મૃત્યુ થયું. આ નુકસાનથી એ ભાંગી પડ્યા હતા, પણ છતાંય એમની લડાયક વૃત્તિ ઓછી નહોતી થઈ. 1919માં ફક્ત 60 વર્ષની વયે સેગામોર હિલમાં એમના ઘરે જ ઊંઘમાં જ એમનું અવસાન થયું.
ખરેખર કેવું જીવન! ઉર્જા, સંઘર્ષ, સિદ્ધિઓ, દુઃખ, બધું જ ભરપૂર. હવે આપણે થોડા એમના વિચારોના મૂળમાં જઈએ. એમની મુખ્ય ફિલોસોફી કહી હતી જે એમને સતત પ્રેરણા આપતી હતી, પેલી ધ સ્ટ્રેન્યુઅસ લાઈફ વાળી વાત.
હા, ધ સ્ટ્રેન્યુઅસ લાઈફ એટલે કે સઘન જીવન. આ જ એમના જીવન અને વિચારોનો સાર હતો. આ કોઈ ખાલી બોલવાની વાત નહોતી, એ એમનો જીવન જીવવાનો તરીકો હતો. એમનું માનવું હતું કે સાચી મહાનતા, પછી એ વ્યક્તિની હોય કે રાષ્ટ્રની, એ આરામ કે સુવિધામાં નથી મળતી.
તો શેમાં મળે છે?
એ મળે છે સંઘર્ષ કરવામાં, મહેનત કરવામાં, પડકારોનો સામનો કરવામાં, મુશ્કેલીઓ પર જીત મેળવવામાં. તેઓ આળસ, નબળાઈ અને આરામપ્રિય જીવનને ધિક્કારતા હતા.
અને આ વિચાર એમના કામમાં કેવી રીતે દેખાય છે?
બધે જ. એમની સતત શારીરિક પ્રવૃત્તિ જુઓ, જોખમ ઉઠાવવાનો એમનો શોખ જુઓ, એમની રાજકીય લડાઈઓ જુઓ, એમની વિદેશ નીતિ જુઓ. એ માનતા હતા કે અમેરિકાએ દુનિયામાં એક મોટી શક્તિ તરીકે જવાબદારી નિભાવવી જોઈએ, આંતરરાષ્ટ્રીય મામલાઓમાં આગળ આવવું જોઈએ, ભલે એમાં મહેનત પડે કે જોખમ હોય. આ બધું જ એમના સઘન જીવનના વિચારનો ભાગ હતો.
એમનો રાષ્ટ્રવાદ અને દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ કેવો હતો? તમે બિગ સ્ટિક નીતિની વાત કરી.
તેઓ ખૂબ જ મજબૂત અમેરિકન રાષ્ટ્રવાદી હતા. એમને અમેરિકન અપવાદવાદમાં શ્રદ્ધા હતી કે અમેરિકા દુનિયામાં ખાસ છે, એનું એક મિશન છે. એમના પર એ સમયના ડાર્વિનના વિચારોનો પણ પ્રભાવ હતો. એટલે એવું માનતા કે જે સભ્ય ગણાતા રાષ્ટ્રો છે એમની ફરજ છે કે જે પછાત ગણાતા રાષ્ટ્રો છે એમને સુધારે, જરૂર પડે તો બળનો ઉપયોગ કરીને પણ.
આ વિચારે જેમની પેલી વિસ્તરણવાદી નીતિને ટેકો આપ્યો હશે.
હા, બિલકુલ. એમની બિગ સ્ટિક નીતિ અને અમેરિકાના પ્રભાવને વિસ્તારવાની કોશિશ આ વિચારધારામાંથી જ આવી હતી.
તો પછી એમના સંરક્ષણવાદને આની સાથે કેવી રીતે જોડી શકાય? એક બાજુ પ્રકૃતિ બચાવવાની વાત, બીજી બાજુ શક્તિ પ્રદર્શન અને શિકારનો શોખ પણ હતો એમને. આ થોડો વિરોધાભાસ નથી લાગતો?
સારો મુદ્દો છે. જુઓ, રૂઝવેલ્ટનો સંરક્ષણવાદ આજના પર્યાવરણવાદ જેવો નહોતો. એમને કન્ઝર્વેશનિસ્ટ કહેવાય, પ્રિઝર્વેશનિસ્ટ નહીં.
એ બે વચ્ચે શું ફરક છે?
પ્રિઝર્વેશનિસ્ટ એટલે પ્રકૃતિને જેવી છે તેવી અસ્પૃશ્ય રાખવી, જ્યારે કન્ઝર્વેશનિસ્ટ એટલે કુદરતી સંસાધનોનો બગાડ અટકાવવો અને ભવિષ્યની પેઢીઓ માટે એનું યોગ્ય વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થાપન કરવું, જેથી લાંબા ગાળે એનો ઉપયોગ થઈ શકે. એ માનતા હતા કે આ સંસાધનો પર સરકારનું નિયંત્રણ હોવું જોઈએ, જેથી કોઈ ખાનગી કંપનીઓ એનું શોષણ ન કરી શકે.
ઓકે, એટલે ઉપયોગિતાવાદી દ્રષ્ટિકોણ હતો.
હા, એમના માટે ગ્રાન્ડ કેન્યોન જેવી જગ્યાઓ ખાલી સુંદર નહોતી, પણ રાષ્ટ્રની શક્તિ અને ચારિત્ર્યનું પ્રતીક પણ હતી. અને શિકારની વાત છે તો એ એમના સમયના ઉચ્ચ વર્ગમાં સામાન્ય ગણાતું અને એમના સઘન જીવનના ખ્યાલમાં બંધ બેસતું હતું. આજના ધોરણે જોઈએ તો કદાચ વિરોધાભાસ લાગે, પણ એ સમયના સંદર્ભમાં સમજવો પડે.
બરાબર, ચાલો હવે એમના જીવનના એવા ત્રણ મોટા વળાંક પર આવીએ જેણે બધું બદલી નાખ્યું. પહેલો તમે કહ્યો વેલેન્ટાઇન ડે ટ્રેજેડી, એ કેમ આટલો મહત્વનો વળાંક હતો?
કારણ કે એણે 25 વર્ષના એક યુવાન સફળ થિયોડોર રૂઝવેલ્ટની આખી દુનિયા હચમચાવી નાખી. એક જ દિવસમાં પત્ની અને માતા બંનેનું મૃત્યુ. કોઈ પણ ભાંગી પડે. એમણે ડાયરીમાં લખ્યું પણ હતું, મારા જીવનનો પ્રકાશ જતો રહ્યો. આ આઘાત એટલો ઊંડો હતો કે એમણે પોતાની પહેલી પત્ની વિશે જાહેરમાં ભાગ્યે જ ક્યારે વાત કરી.
પણ આણે એમને બદલ્યા કઈ રીતે?
આ ઘટના જ એમને ડાકોટા બેડલેન્ડ્સ તરફ લઈ ગઈ. એ ખાલી ભાગી જવું નહોતું, એ પોતાની જાતને ફરીથી શોધવાની, ફરીથી ઘડવાની એક પ્રક્રિયા હતી. શહેરના સુખ સુવિધાથી દૂર, પ્રકૃતિની કઠોરતા સામે ઝઝૂમીને એમણે પોતાની અંદરની શક્તિને ઓળખી. પૂર્વનો ભદ્ર યુવાન ત્યાં પશ્ચિમનો મજબૂત આત્મનિર્ભર માણસ બન્યો. આ અનુભવે એમનામાં જે આત્મવિશ્વાસ જગાવ્યો, એ જ એમની રાજકીય કારકિર્દીનો મજબૂત પાયો બન્યો.
એટલે દુઃખમાંથી શક્તિ મળી. બીજો વળાંક કેટલ હિલ પરની ચડાઈ. એ ખાલી લશ્કરી જીત હતી કે કંઈક વધુ?
ના ના, ખાલી લશ્કરી જીત નહોતી. એ રૂઝવેલ્ટ માટે એક વ્યક્તિગત સિદ્ધિ હતી. એમના પિતા સિવિલ વોરમાં સીધી લડાઈમાં નહોતા જોડાયા, જેનો એમને મનમાં ક્યાંક રંજ હતો. આ ચઢાઈ એમના માટે જાણે એ અધૂરા પૂરી કરવા જેવી હતી. એમના સઘન જીવનના સિદ્ધાંતનું આ જીવતું જાગતું ઉદાહરણ હતું.
ભલે લશ્કરી રીતે નાની ઘટના હોય,
હા, ભલે યુદ્ધના સંદર્ભમાં એ એક નાની અથડામણ હતી, થોડી અસ્તવ્યસ્ત પણ, રૂઝવેલ્ટે એને જે રીતે રજૂ કરી, પોતાની પ્રસિદ્ધિ, પત્રકારો સાથેના સંબંધોનો ઉપયોગ કરીને એણે આખી ઘટનાને અમેરિકન વીરતાના એક મહાન પ્રતીકમાં ફેરવી નાખી.
તેલી ઘોડા પર સવાર કર્નલની છબી,
બરાબર, એ છબી અમેરિકાના લોકોના મનમાં ઘર કરી ગઈ. આ ઘટનાએ એમને રાજકીય સુપરસ્ટાર બનાવી દીધા. ગવર્નર બન્યા અને પછી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. એમણે પોતે આ ક્ષણને પોતાની ભરચક કલાક, ક્રાઉડેડ આવર કહી હતી.
અને ત્રીજો અને કદાચ સૌથી અણધાર્યો વળાંક, રાષ્ટ્રપતિ બનવું.
હા, બિલકુલ. આ એવી ક્ષણ હતી જ્યાં તક અને તૈયારી બંને ભેગા થયા, પણ એક અકસ્માતને કારણે. પાર્ટીના નેતાઓએ તો એમને ઉપરાષ્ટ્રપતિ બનાવીને બાજુ પર કરવાની કોશિશ કરી હતી,
પણ એક ગોળીએ બધું બદલી નાખ્યું.
હા, એક હથિયારાની ગોળીએ એમને સીધા સત્તાના શિખર પર પહોંચાડી દીધા. જેવી એમને ખબર પડી કે પ્રમુખ મેકકિન્લી નથી રહ્યા, રૂઝવેલ્ટ તરત જ કામે લાગી ગયા. એમની વર્ષોની તૈયારી, એમની મહત્વાકાંક્ષા, એમની ઊર્જા, બધાને હવે એક મોટો મંચ મળવાનો હતો.
અને એમણે એનો પૂરો ઉપયોગ કર્યો.
પૂરેપૂરો. શપથ લીધા પછી તરત જ એમણે પોતાનો એજન્ડા લાગુ કરવાનું શરૂ કર્યો. સ્ક્વેર ડીલ અને પ્રમુખપદની શક્તિનો જે રીતે ઉપયોગ કર્યો, એણે અમેરિકાના ઇતિહાસ પર કાયમી છાપ છોડી. એમણે બતાવ્યું કે પ્રમુખ ખાલી વહીવટ કરનાર નથી, પણ રાષ્ટ્રનો નેતા છે, દિશા આપનાર છે.
આ ત્રણેય ઘટનાઓ ખરેખર નિર્ણાયક રહી. હવે જો આપણે આખા જીવન પર નજર નાખીને સામાન્ય લોકો માટે કંઈક શીખવા જેવું તારવવું હોય તો શું કહી શકીએ? રૂઝવેલ્ટના જીવનમાંથી આપણને શું બોધપાઠ મળે છે?
ઘણા બોધપાઠ મળે છે. પહેલો અને સૌથી મહત્વનો તો એ કે આપણી મર્યાદાઓને પડકારી શકાય છે, એના પર જીત મેળવી શકાય છે. જુઓ ને, અસ્થમા જેવી બીમારીથી પીડાતો છોકરો શારીરિક શક્તિનું પ્રતીક બની જાય. આ બતાવે છે કે મક્કમ મનોબળ હોય તો શું ન થઈ શકે. બીજું, જીવનમાં ગમે તેવા આઘાત લાગે, ગમે તેવી મુશ્કેલી આવે, તો પણ એમાંથી ઊભા થવાની ક્ષમતા, આપણે એને રેઝિલિયન્સ કહીએ છીએ. વેલેન્ટાઇન ડેની ટ્રેજેડી પછી એમનું બેડલેન્ડ્સ જવું અને ત્યાંથી એક નવા રૂઝવેલ તરીકે પાછા આવવું એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અને પેલી વિચાર અને કર્મ વચ્ચેની વાત, શું એના વિશે પણ કંઈક શીખવા મળે છે?
ચોક્કસ. રૂઝવેલ્ટ ખાલી એક્શન લેનારા માણસ નહોતા, એ ઊંડા વિચારક હતા, લેખક હતા, ઇતિહાસકાર હતા. પુસ્તકો લખ્યા, પ્રકૃતિનો અભ્યાસ કર્યો અને સાથે સાથે લડાઈમાં નેતૃત્વ કર્યો, દેશ ચલાવ્યો, સાહસિક પ્રવાસો કર્યા. એમનું જીવન બતાવે છે કે બુદ્ધિ અને કર્મ, વિચાર અને કાર્ય એ બંને સાથે ચાલી શકે છે, એકબીજાના વિરોધી નથી.
અને હંમેશા કંઈક કરતા રહેવાની વૃત્તિ.
હા, હંમેશા અખાડામાં રહેવાની ઈચ્છા, પડકારોનો સામનો કરવો, દુનિયા પર પોતાની છાપ છોડવી, નિષ્ક્રિય બેસી ન રહેવું.
આ વાત આજના સમયમાં ખરેખર બહુ પ્રસ્તુત છે. ઘણા લોકો જાણે નિષ્ક્રિયતા કે આરામમાં જ ખોવાયેલા લાગે છે.
સાચી વાત. રૂઝવેલ્ટનું જીવન આપણને એ જ કહે છે કે જીવનનો અર્થ પડકારોથી ભાગવામાં નથી, પણ એનો સામનો કરવામાં છે, પ્રયત્ન કરવામાં છે. ભલે નિષ્ફળતા મળે, પણ પ્રયાસ કરવો જરૂરી છે. એમની નેતૃત્વ શૈલી, એમની દ્રષ્ટિ, એમની હિંમત, લોકોને સાથે લઈને ચાલવાની એમની આવડત, એ બધું આજે પણ શીખવા જેવું છે.
બરાબર. એમની પોતાની જાતને ઘડવાની જે સફર હતી, એ જાણે અમેરિકાના રાષ્ટ્ર તરીકેના વિકાસ સાથે કદમ મિલાવી રહી હતી.
હા, એ પણ એક રસપ્રદ પાસું છે.
ખૂબ સરસ. આપણે ઘણી બધી વાતો કરી. અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જે સાંભળનાર યાદ રાખી શકે, તો એ શું હોઈ શકે? ચલો પહેલી એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ લઈએ.
ભાવનાત્મક રીતે જોઈએ તો મુખ્ય શીખ એ છે કે ઊંડામાં ઊંડું દુઃખ અને વ્યક્તિગત સંઘર્ષ પણ પરિવર્તન અને નવી શક્તિનો સ્ત્રોત બની શકે છે. વેલેન્ટાઇન ડેની ટ્રેજેડી પછી રૂઝવેલ્ટે જે રીતે બેડલેન્ડ્સમાં પોતાની જાતને ફરી ઊભી કરી, એ બતાવે છે કે કપરા સંજોગોમાં પણ માનવીની ઈચ્છાશક્તિ અર્થ અને દિશા શોધી શકે છે.
બરાબર. બીજું, એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ શું કહેવાય?
બૌદ્ધિક રીતે સૌથી મહત્વની વાત એ છે કે થિયોડોર રૂઝવેલ્ટે આધુનિક અમેરિકી પ્રમુખ પદને નવેસરથી વ્યાખ્યાયિત કર્યું. એમણે પ્રમુખના પદને ખાલી વહીવટી જવાબદારીમાંથી રાષ્ટ્રીય નેતૃત્વ, જનમત ઘડતર અને સક્રિય સરકારી ભૂમિકાના એક શક્તિશાળી કેન્દ્ર, બુલી પુલપીઠ, સ્ક્વેર ડીલ તરીકે સ્થાપિત કર્યું, જેની અસર આજે પણ દેખાય છે.
અને છેલ્લે એક સાર્વત્રિક શીખ જે આપણા બધાના જીવનને લાગુ પડે,
એ છે સઘન જીવનની ફિલોસોફી. જીવનની ખરી સાર્થકતા આરામ કે નિષ્ક્રિયતામાં નથી, પણ પ્રયત્નમાં, સંઘર્ષમાં અને કોઈ અર્થપૂર્ણ હેતુ માટે સક્રિય રહેવામાં છે. જેમ એમણે પોતે કહ્યું હતું, શાબાશી ટીકા કરનારને નહીં, પણ એ વ્યક્તિને મળવી જોઈએ જે ખરેખર અખાડામાં ઉતરે છે, જે ધૂળ, પરસેવો અને લોહીથી લથબથ થઈને લડે છે, ભલે એ જીતે કે હારે, મહત્વ પ્રયાસનું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.